બીજા રાજાને ત્યાં ઉછર્યો, આવ્યો, પિતાની હત્યા કરી, માતાને પણ જોકાસ્તાને પરણ્યું. હવે એમાં એનો શું વાંક? આપણે કહીએ કે એનો શું, એની પાસે શું વાંક? આ કે એની ટ્રેજિક ક્ષતિ હતી, પોતાની ક્ષતિ હતી, ચારિત્રની નહોતી. તેમ અને કરનારી બાબતમાં પણ આપણે એ રીતે કુંતાએ કિશોરી સહજ ચંચળતાથી જે કર્યું એમાં કર્ણનો શું દોષ? અને મેં જે બધા ગણાયેલા કેટલાક એના ગુણો, પછી શા માટે ઉશ્કેરાયો, શા માટે એણે એ હીણો બન્યો, શા માટે એનું અધપતન થયું, એના કારણો, તો પછી પ્રશ્ન આ છે. મેં કહ્યું કે આપણા બધાને માટે પ્રશ્ન છે કે આપણી આઈડેન્ટિટી શું, હાઉ ડુ વી એસ્ટાબ્લિશ ઇટ્સ ઓથેન્ટિસિટી. હું એમ કહું છું કે આ કાર્યની મારી પૂરેપૂરી જવાબદારી છે, આ કાર્ય મારા વ્યક્તિત્વની મુદ્રાથી અંકિત છે. એમ કહેવું મને લાગે છે કે બધી બળાસ છે. આપણે અનેક રીતે કેટલા બધા બળો અણજાણપણે આપણા પર કામ કરે છે, જ્યાં ઉછર્યા, જ્યાં રહ્યા, જે સમાજ, અને કેટલાક આકસ્મિક બળો. અને આ બધાથી ઘડાયેલા આપણે જ્યારે કંઈક કામ કરીએ છીએ ત્યારે એમ આઈ પ્રોજેક્ટિંગ માય સેલ્ફ ફોર ઓલ ધીસ ફોર્સિસ? તો નિયતિ શું છે? અને જો નિયતિ એવી હોય જેમાંથી તમે છટકી જ ન શકો, ઇફ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ડિટર્મિનિઝમ, દેન વોટ આર વી ડુઈંગ? તો આપણું ભાવિ શું? તો આપણી માનવતાનું શું? આપણા જીવનનું શું? એન્ડ વી ટોક અબાઉટ હાઈ આઈડિયલ્સ, તો એનું શું? એટલે આ કર્ણને નહીં પણ આ સાથે સાથે આપણે પણ ખબર પડે છે કે આ કરુણાંતિકા આપણી બધાની છે. જે થોડા લોકો સુખી થયા તે કોણ સુખી થયા? નદીમાં પડેલા કાંકરા જેવા, કે જેમણે લૂછી લૂછીને ઇતિહાસને ભૂસી નાખ્યો છે, સંસ્કૃતિને ભૂસી નાખી છે, અને જે લોકો એથી નિર્લિપ્ત થઈને રહ્યા છે તે લોકો સુખી થયા. એ સુખની આપણને ઈર્ષ્યા નથી આવતી. એને બદલે નિયતિને સમજી લેવી, ખુમારીથી કહી દેવું કે તું નથી, હું છું, ગોડ ઇઝ ડેડ, તો એ લોકો મને વધારે ગમે. કારણ કે એ લોકો એમ કહે છે કે આ વસ્તુ અમે શરણે થતા નથી. આપણા ભક્ત લોકોની જે લાગણી છે તેમાં આ છે કે એમની ઈચ્છા વિના તણકલું હાલતું નથી, એ જે કરે છે તે સારા માટે કરે છે, આવી આ શ્રદ્ધાઓ. અને શ્રદ્ધાને કારણે પેલો માણસ કદી માથું ઊંચું કરી શકતો નથી. અને મને લાગે છે કે જો ઈશ્વર હોય તો પણ જે માથું જ નથી ઊંચું કરતો એવો પશુ કે શ્વાન જેવો માણસ કદાચ એને પણ ન ગમે, એને પણ એની શરમ આવે. એટલે તો આ કરુણતાનું શું? આપણે આશ્વાસન શોધીએ છીએ, આપણે એની સામે જૂજવા ઈચ્છીએ છીએ, આપણે આપણા દુઃખને સમજવા ઈચ્છીએ છીએ, આપણે માનવ સંબંધની દ્રઢતા સ્થાપવા ઈચ્છીએ છીએ, આમાંનું કશું થતું નથી. સંબંધો કેટલા બધા જટિલ છે. એટલે સાત્રને પેલા નાટકમાં કેવું પડ્યું ઇન કેમેરામાં કે ધી અધર ઇઝ હેલ, જે ઇતર, જે બિજાડી સાથે આપણો સંબંધ થયો, એ સંબંધની જાળ ગૂંચવાઈ, એમાંથી અટપટા પ્રશ્નો ઉભા થયા, એમાંથી નીકળવા ગયા, નીકળવાને બહાને બીજી ગૂંચ ઊભી કરી, આમ આખું એવું કોકડું ગૂંચવાયું કે એમાંથી આપણે નીકળ્યા જ નહીં, મૂંઝાઈ ગયા, કારાગારમાં પુરાઈ ગયા. એટલે જ સાર્થે પોતે એથિક્સ લખવાનું વચન આપેલું, પણ એણે માનવ વ્યવહારનું એથિક્સ એણે આપ્યું નહીં. આચાર સંહિતાઓ બધી નકામી છે. આપણે કહીએ છીએ કે એ યુધિષ્ઠિરનું સત્ય આપણા જમાનામાં કામ નહીં લાગે, આપણે માટે સત્યની નવી વ્યાખ્યા આપણે આપણા આચરણ દ્વારા બીજી કરવી પડશે. એટલે જ તો હેમિંગવેએ કહેલું કે ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ, દે આર મિનિંગલેસ વર્ડ્સ, દે હેવ નો કન્ટેન્ટ, સ્ટ્રીટ નેમ્સ હેવ બેટર કન્ટેન્ટ, દે લીડ યુ સમવેર. તો છતાં આપણે તો બધું રટણ જ કરીએ છીએ હંમેશા. આ આપણી એક ધૂર્તતા છે કે સારા સારા શબ્દો છે, સારી પરિભાષા છે, અને આપણે બધાના રામના કૃષ્ણના નામ દઈએ છીએ, અને આપણા વર્તનને પ્રમાણિત કરવા માટે એનો પ્રયત્ન કરીએ છીએ. જે પ્રજા ઈશ્વરને વાપરે તે શું વાપરવાનું છોડે? એટલે ત્યારે પંચતારક હોટેલ જે બળી ગઈ કે ગરીબોના જઠરાગ્નિથી નથી બળી. ઘણીવાર દુકાનો, ફેક્ટરીઓ લોકો સળગાવી દે છે વીમો ઉતરાવીને, માણસો મરી જાય તો એની ચિંતા નથી હોતી. 15 માણસ મળ્યા, 20 માણસ મળ્યા, 25, તો એ તો સામૂહિક મૃત્યુ થયો, આપણે ટેવાઈ ગઈ. એક માણસના મરણને કોણ રડે છે? એટલે પેલા યહૂદી કોન્સન્ટ્રેશન કેમ્પમાં જઈ આવેલા એવી એક વાત છે કે એ નાની છોકરી હતી તે પણ કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતી, ને રોજ કેટલા બધા મરી જાય તને ખાડો કરીને એમાં નાખી દે તો લાગ એ પણ હોય, અડધા જીવતા પણ હોય, થોડી વાર હાથ હાલે પગ હાલે પછી મરી જાય. પછી એ લોકો ઇઝરાયલ પહોંચ્યા ને ત્યાં એની માએ કહ્યું કે આપણે આજે જવાનું છે ફ્યુનરલમાં. હા તો કે ચાલો હું આવું છું. ત્યાં એક જ માણસને પેલા કફનમાં લઈ આવ્યા, એક જ માણસને. એટલે પેલી બોલી ઉઠી, મધર ધીસ ઇઝ નો ડેથ, આઈ હેવ નેવર સીન ધીસ કાઇન્ડ ઓફ ડેથ, ધીસ ઇઝ નો ડેથ, યુ આર એ લાયર, આ મરણ નથી. તો જુઓ કે આપણા જમાનામાં મરણનો પણ સંકેત બદલાયો. હવે મરણ એ વ્યક્તિનું મરણ આપણે એનો કોઈ અર્થ જ નથી રહ્યો. અને બીજી વાત એ બની કે આઈ ડુ નોટ ઓન માય ઓન ડેથ, મારું મરણ પણ મારું પોતાનું નથી. જીવન તો જુદી વાત છે, પણ એ જમાનામાં આપણે જીવીએ કે જેમાં મારું મરણ પણ મારું નથી, એમાં આપણે સાનો દાવો કરીશું? કઈ લક્ષ્મીના ઐશ્વર્યમાં આપણે રાચીશું અને કોની આગળ એનું ગુમાન બતાવીશું? કઈ વિદ્યાનો આપણે આશ્રય લઈને બીજા આગળ બળાશ મારીશું? તો ક્યાં તો આ આપણને નમ્ર બનાવે છે, ક્યાં તો આપણને ઉદ્ધત બનાવે છે. સાચી વાત તો એ છે કે આને આપણે પડકાર ફેંકવો જોઈએ. ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઇઝ ટુ બી હ્યુમન, ખરેખર અર્થમાં માનવ બનવું. આ બધું છતાં માનવીય જાળવી રાખવું, હૃદયને સુકાવા ન દેવું, માથું ઊંચું રવા દેવું, એ જ ખરો માણસ કરોડપતિ છે જેણે કરોડને અદ્ધર રાખી. જેણે એકવાર માથું ઝુકાવ્યું, જેણે એકવાર માથું ઝુકાવ્યું એ માથું પછી નમેલું જ રહે છે. એના પર પછી બધા જ દેવો પગ મૂકે છે, હાથ નથી મૂકતા. તો કર્ણનું પાત્ર આવા પ્રશ્નો ઉભા કરે છે. અને મને લાગે છે કે એક એવી દારૂણ કરુણતા જે ધીમે ધીમે આપણા બધાના જીવનને ભેસી રહી છે. બ્રહ્માસ્ત્ર પહેલા પાસે એકલું હતું, હવે તો અસ્ત્ર એવા છે કે પળમાં ખાક કરી નાખ્યા કે દુનિયાને, અને એની છાયા નીચે જીવતા જીવતા પણ આપણે આવતીકાલના સ્વપ્નો જોઈએ છે, તો એ મૂર્ખામી છે કે નિર્દોષતા છે? એટલે આ પ્રશ્નો મારા મનમાં ઊભા થાય છે. અને મને હંમેશા એમ લાગે છે કે મેન્સ ડેસ્ટિની ઇઝ ટ્રેજિક, કે આપણું આ બધું જ છતાં આપણા નાના નાના સુખ લઈ તો પેલું નાનું બાળક જે લોલીપોપ ચૂસતું હોય છે તેમ આપણે ચૂસ્યા કરીએ છીએ. બે ઘડી માટે આપણે આશ્વાસન માનીએ છીએ કે ના આપણે સુખમાં છીએ, ઇટ ઇઝ નથિંગ રોંગ વિથ અસ, એવરીથિંગ ઇઝ રાઇટ. પણ એના જેવા નાદાનોને આપણે માફ ના કરી શકીએ જેણે કેવળ પોતાના નાના સરખા સુખની ચિંતા કરી છે, એણે આજુબાજુ પ્રસરેલો દુઃખનો દાવાનળ એની આંચ પણ જેને આવી નથી, એ માણસોએ એમનું માનુષીપણું ક્યારનું ગુમાવી દીધું છે. પરિકથામાં માણસના એક લોહીનું ટીપું પડે ત્યાં રાક્ષસ ઊભા થાય એવી વાત જે આવતી હતી, એ હિસાબે આજે તો કેટલા રાક્ષસો આપણી વચ્ચે ઊભા થયા છે આપણે જોઈ શકતા નથી. પણ એ જોવાની આંખો આપણે દેવોને જોવાની નહીં, પણ આપણી વચ્ચે વસતા રાક્ષસોને જોવાની આંખો પણ ખોલવી પડશે. જો એ નહીં કરીશું તો આ જિંદગી, આ જીવન, એની બધી જ મધુર વાતો, દયા, સૌહાર્દ, કરુણા, આપણો કરુણ રસ પણ કેવો બની ગયો છે, નિરશ્રુ, આંખમાં આંસુ નથી આવતા, સુકાઈ ગયા છે. ક્યાંથી લાવીશું, કોની પાસે માગીશું? બાળક જો તરત થોડી વારમાં રડી પડે છે ને આંખમાં આંસુ ભીની થાય છે, એની ઈર્ષ્યા આવે છે કે આપણી આંખ ક્યારે ભીની થશે, શું છે તે બાળી ગયું એને. તો આ બધું વાંચતા, મહાભારતની સૃષ્ટિનો વિચાર કરતા મને એક વાત સાચી લાગે છે, અને તે મહાભારતકારે અંતમાં કહ્યું કે ન માનુષાત શ્રેષ્ઠતરમ હિ કિંચિત. જો આ બધું કહેવા છતાં લાક્ષાવન લાક્ષાગૃહને બાળનારો, ખાંડવનનું દહન કરનારો, કાવતરા કરનારો, ઝેર પાનારો, કુટિલતાથી લડનારો, મા દીકરાને પણ સ્વાર્થનો સંબંધ બતાવનારો, આ બધો માણસ છતાં મહાભારતકારે ફરીથી એમ કેમ કહ્યું? આપણે પ્રશ્ન થાય છે કે ન માનુષાત શ્રેષ્ઠ તરમ હિ કિંચિત. શ્રેષ્ઠ કહ્યું એટલે સંસ્કૃતમાં તો શ્રેષ્ઠ એટલે બધું આવી ગયું, પણ એને પાછો તર પ્રત્યય લગાડ્યો વધારે લાગણીથી. તો એ શા માટે કહ્યું હશે? તે આ કર્ણ જેવાના પાત્રને જોઈને કે આ બધું છતાં માણસ ઝૂકતો નથી, એનું માથું નમે છે તે અન્યાયને નહીં, એનું માથું નમે છે તે આર્જવથી, કરુણાથી. અને એ માણસ છે જ્યાં સુધી આવી પરિસ્થિતિમાં પણ જો માણસ આ રીતે જીવી શકતો હોય, હૃદયને સુકાવા ન દેતો હોય, કૃષ્ણને મળે છે ત્યારે એની આંખમાંથી આંસુ રોકી શકાતા નથી, અનરગળ આંસુ સેરે છે, જ્યાં સુધી માણસને માટે આશા છે. બાકી આ બધા આરોહણ પર્વમાં કુંતી અને યુધિષ્ઠિરને બધા, કુંતી અને ધૃતરાષ્ટ્ર, એ લોકો તો વનમાં દવ લાગ્યો હતો ત્યાં બેસીને સમાધિ લઈ લે છે. શું મળ્યું? હિસાબ માળો તો શું મળ્યું? ત્યારે આવી એકાદ સાચી ક્ષણ જે આપણને મળે, અને સાચી ક્ષણનું સર્જન ઈશ્વર નથી કરતો, આપણે કરીએ છીએ. એટલે સાચા અર્થમાં સર્જક આપણે છીએ, અને આવો સર્જક માનવી છે એથી શ્રેષ્ઠ જગતમાં બીજું શું હોઈ શકે.
સુરેશભાઈ, જશુબેન અને પ્રેક્ષક વર્ગ, આજે સૌથી પ્રથમ તો મારે જશુબેન તન્ના તથા ઇન્ડિયન હેરિટેજ સંસ્થાનો આભાર માનવો રહ્યો કે આજે આ પ્રસંગે મને આભાર વિધિ કરવાનું જે માન આપવામાં આવ્યું છે. સુરેશભાઈને તો આપણે સૌએ આનંદથી તથા ઉત્સાહથી સાંભળ્યા. તેમણે કર્ણના અનેક વિવિધ પાસાઓ ઝીલીને આપણને મહાભારતના આ પ્રખર પાત્રને નવી દ્રષ્ટિથી ઊંડાણથી સમજવાની ઓળખવાની જે દોર પકડાવી તે માટે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સુરેશભાઈ આજે આપણને ઘણું મનન ચિંતન કરવા માટે ભાથું બંધાવી આપ્યું છે. ખાસ કરીને માનવ એટલે શું અને મનુષ્યતા શું, એ એક જ શબ્દ જે એક જ વાક્ય આપણને પકડાવ્યું છે તેમાં જ કદાચ આપણી જિંદગી ખોવાઈ જશે. તેમની વિદવત્તા અભ્યાસ માટે જેટલા શબ્દ કહું એટલા ઓછા છે. અજીતભાઈ શેઠ, તેઓ પણ એક સાહિત્ય પ્રેમી કલા પ્રેમી છે અને આ સંસ્થા સાથે જકડાયેલા છે. આમ ધારવું છે કે કલાપ્રેમીને અને વ્યવસ્થાને ખાસ કોઈ સંબંધ હોતો નથી, પણ આજની વ્યવસ્થા જે રીતે એમને હસ્તે મોડે અને સારી રીતે સંભાળી છે તે માટે અત્યંત આભાર. બિચારા રસિકભાઈ, એમણે તો ખરેખર અતિથિ દેવો ધર્મ, અતિથિ દેવો ભવ એ ધર્મ જ સમજ્યો છે. એમના બારણા હંમેશા ખુલ્લા રહ્યા છે અને આજે પણ સુરેશભાઈ એમના માનનીય મહેમાન છે. અને ખાસ ખાસ તમારો પ્રેક્ષક વર્ગનો આભાર, તમારી હાજરી જ એક પ્રોત્સાહન રૂપે છે અને આશા છે કે તમે લોકો આ જ રીતે સંસ્થાને સાથ આપતા રહેશો અને ઇન્ડિયન હેરિટેજ પણ આવા કાર્યક્રમો ગોઠવતી રહેશે. નમસ્તે.